બધાને. આપણે પારલા પાઠશાળાના ક્લાસ શરૂ કરીએ છીએ. બધા હાથ જોડીએ મંગલાચરણ માટે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજાયાણમ, નમો લોયે સવસાહુ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. જો પારલા પાઠશાળાના અંતર્ગત આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો સ્વાધ્યાય ચાલે છે, એમાં આપણે અંતિમ દસમા અધિકારમાં મોક્ષ માર્ગની ચર્ચા કરી રહ્યા છે. એ મોક્ષ માર્ગની ચર્ચામાં આપણે જીવના પાંચ અસાધારણ ભાવ એની ચર્ચા સુધી પહોંચ્યા છે. એ જીવના પાંચ અસાધારણ ભાવો કયા કયા છે? તો ઔક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષાયોક્ષમિક ભાવ, ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ. ફરીથી જીવના પાંચ અસાધારણ ભાવ કયા છે? ઔક્ષમિક ભાવ, ક્ષાયોક્ષમિક ભાવ, ઔક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષાયોક્ષમિક ભાવ, ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ. આ બધા પાંચ નામ આપણે આ ક્રમમાં જ યાદ રાખવાના છે. આ ક્રમમાં કેમ યાદ રાખવાના છે? કેમ કે આ જે પાંચ ભાવ છે એના ભેદ પ્રભેદ જ્યારે આપણે જોશું ત્યારે આપણે જેટલા ભેદ આમાં આવે છે તો ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં ઔક્ષમિક ભાવમાં સૌથી ઓછા ભેદ છે અને ઔદયિક ભાવમાં સૌથી વધારે છે અને પારિણામિક ભાવ તો જુદો જ છે. એ રીતે આ પાંચ અસાધારણ ભાવની ચર્ચા આપણે કરશું. જો લાસ્ટ ક્લાસમાં આપણે પહેલા ત્રણ ભાવ છે ઔક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ અને ક્ષાયોક્ષમિક ભાવ એની પરિભાષાની ચર્ચા કરી હતી, એનું થોડુંક રિવિઝન કરીને આજે આગળ વધશું. ઔદયિક ભાવ, પારિણામિક ભાવ અને આ પાંચ ભાવ આપણને શું બતાવે છે, એનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન શું છે એ આપણે થોડુંક સમજશું. જો સૌથી પહેલા પાંચ ભાવનું જે વર્ણન છે કેવી રીતના આવ્યું, તો જેનાગમમાં જીવના ભાવોને સમજાવવા માટે કર્મના ઉદયની શું અવસ્થા છે એના નિમિત્તથી જ્યારે જીવના ભાવોનું વર્ણન કરવામાં આવે તો એને પાંચ અસાધારણ ભાવ કહેવાય છે. હા, ફરીથી જો કર્મના ઉદયની શું વ્યવસ્થા છે એના અનુસાર, એના નિમિત્તથી, કેમ કે આ બાજુ કર્મનો ઉદય છે અને આ બાજુ જીવના ભાવ છે. કર્મના ઉદયને અને જીવના ભાવોને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જ્યારે જ્યારે જીવના ભાવ જેવા જેવા થાય છે ત્યારે ત્યારે આ બાજુ કર્મનો ઉદય પણ એવો જ હોય છે, એવો નિયમ છે. એટલે કર્મને અને જીવના ભાવને, કર્મને જીવના ભાવો માટે અંતરંગ નિમિત્ત કહેવામાં આવે છે. અંતરંગ કેમ કહેવાય છે? કેમ કે જેવો જીવના ભાવ છે એવો જ નિયમ રૂપે કર્મનો ઉદય હોય જ છે. ખ્યાલ આવે છે કે નહીં? હા. ઓન ધી અધર સાઈડ, જીવના ભાવ અને કર્મ એ બે એકબીજાથી સ્વતંત્ર વસ્તુ છે. એકબીજાથી સ્વતંત્ર હોવા છતાં બંનેમાં એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોવામાં આવે છે કે જેવા જેવા જીવના ભાવ થાય એવો એવો કર્મનો ઉદય છે. ઓર વાઇસ વર્સા, જેવો જેવો કર્મનો ઉદય છે એવા એવા જીવના ભાવ છે એવું કહેવાની પદ્ધતિ છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ એને જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય કે બે ઇન્ડિપેન્ડન્ટ વસ્તુ પોતાની યોગ્યતાથી એક જ કાળમાં એવા રૂપે પરિણમે કે એકબીજા પર એકબીજાનો આરોપ આવી શકે, તેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય છે. તો જો કર્મના ઉદયની જે જે અવસ્થાઓ બને છે, કઈ કઈ અવસ્થા બને છે, કે કાં તો ઉદય થઈ જાય કર્મનો, કાં તો કર્મનો ક્ષય થઈ જાય, નાશત થઈ જાય, કાં પછી કર્મનો ટેમ્પરરી ઉપશમ થઈ જાય, એને ટેમ્પરરી દબાવી દેવામાં આવે, અથવા તો કર્મનો ક્ષયોક્ષમ થાય, આ ચાર જ વસ્તુ બની શકે. જો કર્મ જીવના ભાવોના નિમિત્તથી કર્મ બંધાય છે, પછી એ કર્મ બંધાય તો જીવના કશાયના નિમિત્તથી અમુક કાળ સુધી જીવ સાથે રહે છે, અને જ્યારે એનો કાળ પૂરો થઈ જાય ત્યારે કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે. અહીંયા પાંચ ભાવોમાં કર્મના ઉદયને અને જીવના ભાવોને નિમિત્ત નૈમિત્તિક સંબંધથી સરખાવ્યા છે. કર્મ બંધ, અને સત્તા નો અહિયાં કઈ પ્રયોજન નથી, ખ્યાલ આવ્યો કે નહીં? એમાં કન્ફ્યુઝન ન થાય. કર્મ બંધ અને સત્તા, એનું અહિયાં કઈ પ્રયોજન નથી. કર્મ એની રીતે બંધાય છે, એની રીતે સત્તામાં રહે છે. જયારે હવે ઉદયમાં આવે છે તો ત્યારે જીવના ભાવો કેવા થાય છે એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કરીને જીવના અસંખ્યાત અસંખ્યાત ભાવો છે એને પાંચ ભાગમાં વિભાજિત કર્યા છે. એ કયા છે પાંચ ભાગ? તો અદૈહિક ભાવ જયારે ઔક્ષમિક ભાવ જયારે કર્મનો ઉપશમ થાય આ બાજુ, તો અહિયાં ઔક્ષમિક ભાવ. ક્ષાયિક ભાવ જયારે કર્મનો ક્ષય થાય આ બાજુ, તો અહિયાં ક્ષાયિક ભાવ. ક્ષાયોક્ષમિક ભાવ જયારે અહિયાં કર્મનો ક્ષયોક્ષમ થાય, તો આ બાજુ ક્ષાયોક્ષમિક ભાવ છે. ઔદૈહિક ભાવ જયારે અહિયાં કર્મનો ઉદય થઈ જાય સિમ્પલી, તો અહિયાં ઔદૈહિક ભાવ છે. અને છેલ્લું છે પારિણામિક ભાવ. અહિયાં કર્મની ગમે તે અવસ્થા હોય, ઉદય ઉપશમ ક્ષય ક્ષયોક્ષમ કે બીજી કાંઈ પણ ગમે તે અવસ્થા હોય, પારિણામિક ભાવ એવા છે જે એનાથી નિરપેક્ષ છે, એને સાથે એનો કઈ સંબંધ નથી. એવા જીવના ભાવ આને પાંચ અસાધારણ ભાવ કહેવામાં આવે છે. આ પાંચ અસાધારણ ભાવ શું છે? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? તો જો જીવના પર્યાય રૂપ ભાવો પણ છે અને ગુણ રૂપ ભાવો પણ છે, ખ્યાલ આવે? સ્વભાવ રૂપ ભાવો પણ છે અને પર્યાય રૂપ ભાવો પણ છે. જે સ્વભાવ રૂપ ભાવ છે એને પારિણામિક ભાવ કહેવાય છે, કેમ કે એ ત્રિકાળ છે, કર્મથી નિરપેક્ષ છે. અને પર્યાય રૂપ ભાવો કેવા છે? એ કર્મની સાથે એનો સંબંધ છે, કર્મ સાથે સંબંધ એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ. પારિણામિક ભાવમાં પણ અમુક પર્યાય રૂપ સ્વભાવ છે, બરાબર? એ જયારે વાત આવશે ત્યારે જોશું. પણ અત્યારના તો એમ સમજવું કે જીવનું આખો સ્વભાવ દ્રવ્ય ગુણ પર્યાય આત્મા એને આ પાંચ ભાવમાં વણી લેવામાં આવ્યો છે, બરાબર? આટલું સમજાયું. હવે જો આગળ વધીએ તો કર્મનો જયારે ઉપશમ થાય છે, પહેલી પરિભાષા ઔક્ષમિક ભાવ, કર્મનો ઉપશમ થાય છે. જો મને લાસ્ટ ક્લાસ પછી કોઈ પ્રશ્ન પૂછ્યો હતો કે ઉપશમ થાય છે એટલે શું, તમે કહ્યું કે કર્મ નિષેકોમાં તો છે અને હવે ઉદયમાં નથી આવતા, તેનો શું મતલબ, તેનું શું થાય છે પરમાણુઓનું? તો જો આપણે સમજીએ, કર્મનો ઉપશમ થાય ત્યારે શું થાય છે કે દરેક નિષેકોમાં, નિષેક યાદ છે ને લાસ્ટ ટાઈમ આપણે કહ્યું હતું કે જે કર્મ આ અનંતાનંદ કર્મ પરમાણુ અહીંયા છે એમાંથી જે કર્મ આ સમય ઉદયમાં આવવાના છે એ પરમાણુને બધાને એક લાઈનમાં ઓર્ગેનાઇઝ કરી દો. ઇમેજિનેશનમાં, રિયલમાં એવું ઓર્ગેનાઇઝ નથી થતું. રિયલમાં તો જ્યાં છે ત્યાંથી ઉદય આવે છે, પણ ઇમેજિનેશનમાં આપણે ટાઈમ વાઇઝ એક એક લેયર બનાવીએ. આ પહેલો સમય, બીજો સમય, ત્રીજો સમય, ચોથો સમય, પાંચમો સમય, એવી રીતના. તો સમજો પહેલા સમયમાં જે અનંતાનંદ પરમાણુ ઉદયમાં આવવાના છે એને એક સાથે ઓર્ગેનાઇઝ કરી દીધા. આને એક નિષેક કહેવાય છે. નિષેક એટલે એક સમયમાં ઉદયમાં આવનાર કર્મ પરમાણુનો સમૂહ, બરાબર? એક સમયમાં ઉદયમાં આવનાર કર્મ પરમાણુનો સમૂહ, એ એક નિષેક. બીજો નિષેક, ત્રીજો નિષેક, ચોથો નિષેક, પાંચમો નિષેક, એક્સેટ્રા. આમ અનંત અસંખ્યાત સમય સુધીના નિષેકો તૈયાર છે, ખ્યાલ આવે ને? આજથી લઈને અસંખ્યાત સમય સુધીના. કેમ કે મોહનીય કર્મ જે એવું છે એ સૌથી મેક્સિમમ કાળ માટે બંધાય છે, 70 કોડાકોડી સાગર સુધી બંધાઈ શકે. તો આજથી લઈને એટલા કાળ સુધી જો એવો બંધાયો હોય તો એ આખું વ્યવસ્થિત વ્યવસ્થા આપણી ઓર્ગેનાઇઝ છે, ખ્યાલ આવે કે નહીં? હવે જો એક સમયમાં જેટલા પરમાણુ ઉદયમાં આવવાના છે એ આ સમયમાં ઉદયમાં આવે જ છે, એ ઉદયમાં આવીને ખરી જાય, પછી એની બદલે આપણે નેક્સ્ટ સમય પહોંચ્યા એટલે હવે આ નિષેકો જે સેકન્ડ લેયરમાં છે એ ઉદયમાં આવવાના છે, તો એ ઉદયમાં આવીને ખરી જાય છે, પછી થર્ડ સમયના, ફોર્થ સમયના, ફિફ્થ સમયના. એમ એમ કાળ જેમ જેમ આગળ ચાલતો જાય એમાં લેયરમાં નીચે 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 આપણે જતા જઈએ છીએ, ખ્યાલ આવ્યો? હવે ઔક્ષમિક ભાવમાં શું થાય છે? કેમ કે કર્મનો ઉપશમ થવાનો છે તો કર્મને ટેમ્પરરી દબાવેલા છે. કર્મને ટેમ્પરરી દબાવેલા છે એનો મતલબ શું? તો આ લેયરમાં છે કે નથી, ખ્યાલ આવ્યો કે નહીં? એ નેચરલ પ્રશ્ન ઉઠે ને કોઈને, બહુ સરસ પ્રશ્ન હતો. તો જો આપણે એ સમજીએ, જયારે જીવને, આ જીવને ઔક્ષમિક ભાવ છે ને ક્યારેક ક્યારેક જ થાય છે, બહુ રેર ભાવો છે, અને જે થાય તો પણ અંતર્મુહૂર્ત માટે જ રહે છે, બહુ લાંબો કાળ સુધી રહેતા નથી, થોડોક સમય માટે જ રહે છે અને ક્યારેક જ થાય છે. તો ઓપ્શનિક ભાવ થતા શું થાય છે કે આ જે આખું મેકેનિઝમ ચાલુ છે ને કે કર્મનો ઉદય, પહેલા નિષેધ કરી ગયો, બીજો નિષેધ કરી ગયો, ત્રીજો નિષેધ કરી ગયો, ચોથો નિષેધ કરી ગયો, હવે જીવના આ ઓપ્શનિક ભાવ કેવા છે કે પોતાના આત્માના અનુલક્ષથી જયારે જીવનો ઉપયોગ આત્મસન્મુખ થાય તો આત્મસન્મુખ ઉપયોગમાં આપણા પરિણામ જે વિશુદ્ધ થાય છે. વિશુદ્ધ એટલે શું? આ શ્રદ્ધાની અપેક્ષા એ વિશુદ્ધની વાત છે. પેલા ચારિત્રની અપેક્ષા એ વિશુદ્ધ, જે વિતરાગતાના વિશુદ્ધ એની વાત નથી હમણાં. શ્રદ્ધાની અપેક્ષા એ જયારે વિશુદ્ધ થાય છે ત્યારે એ વિશુદ્ધ પરિણામના નિમિત્તથી, સમજો આજે આપણે પહેલા નિષેકમાં અત્યારના છીએ, તો પહેલો એટલે પહેલો સમય ચાલી રહ્યો છે વર્તમાન સમય, એના પછી બીજો સમય, ત્રીજો સમય, ચોથો સમય. હવે જીવના પરિણામની વિશુદ્ધતા વધતા 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 વધતા, સમજો કે આજથી લઈને દસમા સમયે એ ઓપ્શનિક ભાવ થવાના છે. ખ્યાલ આવે ને? અંદાજો એક ઇમેજિનેશન કરો, આજથી લઈને દસમા સમયે એ ઓપ્શનિક ભાવ થવાના છે. તો આજથી જ એ દસમા સમય ના, હવે એક સમય માટે તો ઔક્ષમિક ભાવ ક્યારેય ન થાય, અંતર્મુહૂર્ત માટે, એટલે અમુક અસંખ્યાત સમય માટે તો થાય છે. તો શું થાય છે કે ઈ જે સમજો એ દસમા સમયના નિષેકોના પરમાણુઓ છે, એ પરમાણુઓ, અમુક પરમાણુ ઉપર વયા જાય છે, અમુક પરમાણુ નીચે વયા જાય છે. ફરીથી આ ઔક્ષમિક ભાવ છે ને ફક્ત મોહનીય કર્મમાં જ થાય છે, એટલે એવું નથી કે આખું નિષેક ખાલી જ થઈ જાય, બાકીના કર્મ પણ છે, જ્ઞાનાવરણી, દર્શનાવરણી એમ કરીને, એટલે એના પરમાણુ પડ્યા છે, પણ એ મોહનીયમાં પણ, દર્શન મોહનીય અથવા ચારિત્ર મોહનીય જેની પણ વાત ચાલતી હોય તે, સમજો દર્શન મોહનીયના પરમાણુ આપણે વર્તમાન સમયમાં છે અને આજથી લઈને દસમા સમયમાં ઉપશમ થવાનું છે, તો પહેલેથી જ એ દસમા સમયના દર્શન મોહનીયના પરમાણુ, એમ સમજો એ અસંખ્યાત સમયના પરમાણુઓ, અમુક પરમાણુ ઉપર આવી જાય છે. ઉપર એટલે એ ચોથા પાંચમા એ બધા સમયમાં ઉપર આવી જાય છે, એને કહેવાય ઉત્કર્ષણ. હા, ઉત્કર્ષણ, સોરી, એને કહેવાય ઉત્કર્ષણ. કર્મનું ઉત્કર્ષણ થયું એટલે કર્મ પરમાણુ આગળના સમયમાં આવી ગયા, અને અમુક પરમાણુઓનું અપકર્ષણ થાય છે. અપકર્ષણ એટલે અમુક પરમાણુ પાછળના સમયમાં વયા જાય છે. સમજો એક ટ્રેનની ટિકિટની લાઈન હોય મોટી, ટ્રેનની ટિકિટની મોટી લાઈન હોય, હવે કોઈકને વચમાંથી પાસ થવું હોય, આપણે એરપોર્ટ પર ગયા હોય અને લાઈન હોય મોટી, અને વચમાં પેલો ટ્રોલી વાળો ભાઈ આમ ટ્રોલી લઈને આવે, ઘણી મોટી ટ્રોલીઓ હોય, તો શું થાય કે ભાઈ એને જગ્યા આપવા માટે અમુક લોકો ખસી જાય ને આગળ, અમુક આગળ આવી જાય, અમુક પાછળ વયા જાય. બસ એવી જ રીતે આ કર્મ પરમાણુની જે આખી લાઈન છે, તો એ એક ગેપ તૈયાર થાય છે. એ કેના માટે? આ ઔક્ષમિક ભાવ માટે ગેપ તૈયાર થાય છે. એ ગેપ કોના નિમિત્તે થાય છે? તો જીવના પરિણામોની વિશુદ્ધિના નિમિત્તે. એ ગેપ તૈયાર થવાથી શું થાય છે કે એ ગેપના ટાઈમમાં ત્યાં કોઈ મોહનીય કર્મના પરમાણુ જ નથી. ખ્યાલ આવે? કેમ કે અમુક ઉપર વયા ગયા, અમુક નીચે વયા ગયા, અને હવે જ્યાં છે ત્યાં એમને દબાવી રાખ્યા, જ્યાં છે ત્યાં એમને દબાવી રાખ્યા. એટલે જેમ જેમ હવે નિષેકો કરતા ગયા, તો સમજો ચોથા પાંચમા સમય આપણે આવ્યા, તો ઓલા જે ઉપર આવી ગયા હતા પરમાણુ ઉત્કર્ષણથી, એ ખરી ગયા. પછી સાતમા આઠમા સમયમાં આવ્યા, તો બધાને હવે ફ્રીઝ કરીને રાખ્યા છે. જેવા દસમા સમયમાં આવ્યા, હવે દસમા સમયમાં તો મોનિયાના પરમાણુ જે નથી. ખ્યાલ આવ્યો ને? એટલે ત્યારે મોનિયાના પરમાણુ જે નથી, દર્શન મોનિયાના પરમાણુ જ નથી, એટલે મિથ્યાત્વ કર્મનો ઉદય નથી. ખ્યાલ આવ્યો કે નહીં? મિથ્યાત્વ કર્મનો ઉદય નથી, અને આ બાજુ જીવના સમ્યક્ત્વના પરિણામ છે. જો ફરીથી આ મિથ્યાત્વ કર્મનો ઉદય નથી એટલે જીવને સમ્યક્ત્વ થયું એમ નથી. કેમ કે પહેલેથી જ જીવના વિશુદ્ધ પરિણામ તો ચાલી જ રહ્યા છે અસંખ્યાત સમયથી, એમ સડનલી આઉટ ઓફ બ્લુ સમ્યક તો ન થાય. જીવ તત્વ નિર્ણય પૂર્વક તત્વ વિચારની ભૂમિકામાં હોય, એ વિચારની ભૂમિકામાં ઊંડો ઊંડો ઉતરતો જાય, હા, તો એને પાંચ લબ્ધિઓ થાય છે. એ પાંચ લબ્ધિ બધી અંતર્મુહૂર્તમાં જ થઈ જાય. ક્ષયક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ, કર્મ લબ્ધિ. જેવો એ પ્રાયોગ્ય લબ્ધિમાં પહોંચે અને કરણ લબ્ધિમાં એન્ટર થાય તો હવે એને સમ્યક્ત્વ થવાનું જ છે. અસંખ્યાત સમય પછી જયારે કરણ લબ્ધિનો કાળ પૂરો થશે ત્યારે તો પહેલેથી જ એ પરિણામોની વિશુદ્ધતાને કારણે અહીંયા કર્મમાં ગેપ પડવા લાગ્યો અને જીવ જયારે ત્યાં આવ્યો ત્યારે હવે ત્યાં કર્મ જ નથી. એટલે એમ કહેવાય કે કર્મને ઉપશમિત કર્યા છે, કર્મને દબાવ્યા છે. કેમ એવું કહેવાય છે? કેમકે કર્મ છે નથી એવું નથી, સત્તામાં છે, પણ ખાલી ત્યાં ટેમ્પરરી એ ગેપ તૈયાર કર્યો, કેમકે એટલા કર્મને ઉપર નીચે કરીને ત્યાં ગેપ બની ગયો. અને એ સમયમાં કર્મને ઉદયમાં આવવા દેતો નથી. કોણ નથી આવવા દેતો? એ કર્મ જીવના પરિણામના નિમિત્તથી ઉદયમાં નથી આવતા. એને નિમિત્તની ભાષામાં એમ કહેવાય કે જીવ કર્મને ઉદયમાં આવવા દેતો નથી. ખ્યાલ આવે છે ને? જો ભાષા હંમેશા ગમે તેવી હોય, એક ગોલ્ડન રૂલ ધ્યાન રાખવાનો, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ક્યારેય કઈ કરી શકતું નથી. એટલે જીવ કર્મનું કઈ કરી શકતું નથી, કર્મ જીવનું કઈ કરી શકતું નથી. એવું હોવા છતાં ભાષામાં એટલું બધું ક્યાં કોમ્પ્લિકેટેડ સમજાવા જાય કે કર્મની આવી અવસ્થા થઈ, જીવનું આવું થયું. એટલે એમ કહી દેવામાં આવે કે જો જીવે આમ કર્યું. ખ્યાલ આવે છે કે નહીં? તો ઔપશમિક ભાવ, ફરીથી ઔપશમિક ભાવમાં શું થયું કે કર્મનો ઉપશમ થયો. ઉપશમ કેવી રીતના થયો? કે અમુક કર્મને ઉપર નાખ્યા, અમુકને નીચે નાખ્યા અને એ એરિયામાં ગેપ તૈયાર થયો અને હવે બધાને ત્યાં જ દબાવી દીધા. એ દબાવવાને ઉપશમ કહેવામાં આવે છે. હવે જેમ જેમ નિષેક આગળ વધતા એ ગેપ સુધી જીવ પહોંચ્યો તો હવે ગેપના કાળમાં કર્મનો ઉદય છે જ નહીં અને આ બાજુ જીવના પૂર્ણ શ્રદ્ધાના પૂર્ણ શુદ્ધ પરિણામ થયા. કેટલા? એ અંતર મુહૂર્ત માટે જ, જેટલો એ ગેપ તૈયાર કર્યો છે એટલા કાળ માટે જ. જેવો એ ગેપ પૂરો થશે અહીંયા કર્મનો ઉદય આવશે, આ બાજુ જીવના પરિણામ પાછા કાં તો ક્ષયોક્ષમિક ભાવ એટલે ક્ષયોક્ષમિક સમ્યક્તમાં વયા જશે અથવા મિથ્યાત્વમાં આવી જશે અથવા અંતર મુહૂર્ત રહીને ક્ષાયિકમાં જશે, જેવી પણ વ્યવસ્થા હોય એ પ્રમાણે. ખ્યાલ આવે ને? એક ઔપશમિક સમ્યક્તવાથી ક્યાં જાય છે એની વાત આપણે હમણાં આપણે નથી કરતા, એના પણ અમુક સિદ્ધાંતો છે એ પછી જોશું. ખ્યાલ આવે? હમણાં તો આપણે શું સમજ્યા કે જીવ પોતાના પરિણામોની વિશુદ્ધતાથી જયારે કર્મને ગેપ તૈયાર કરીને દબાવે છે, ઉપશમિત કરે છે, તો આ બાજુ એ જીવના વિશુદ્ધ પરિણામોને શ્રદ્ધાના, જો વિશુદ્ધ એટલે વિતરાકતાના પરિણામ નથી, હજી વિશુદ્ધ એટલે અહીંયા શ્રદ્ધા એની પૂર્ણ ચોખ્ખી થઈ ગઈ, નિર્મળ થઈ ગઈ. ખ્યાલ આવે ને? જયારે આપણે ક્ષાયિક ભાવમાં વિશુદ્ધ કહીએ તો એ વિતરાકતા અને સર્વજ્ઞતાના પૂર્ણ શુદ્ધ પરિણામ છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને ઔપશમિક ભાવમાં વિશુદ્ધ કહીએ તો એ હજી ચોથા ગુણસ્થાન, એટલે ગુણસ્થાન નહીં સોરી, એ હજી ઔપશમિક સમ્યક્ત્વ અથવા ઔપશમિક ચારિત્રના એ વિશુદ્ધિ વાળા પરિણામ છે. એ બે વિશુદ્ધ વિશુદ્ધમાં ફરક છે, બે સેમ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? પણ શબ્દ જયારે બોલવામાં આવે ત્યારે મીનિંગ સમજી લેવો જોઈએ. તો અહીંયા શું થયું? કર્મને ઉપશમિત કર્યા તો જીવના વિશુદ્ધ પરિણામથી એને ઔપશમિક ભાવ થયા. ફરીથી ઔપશમિક ભાવ કોને કહેવાય? જયારે કર્મને ઉપશમ કરવામાં આવે છે તો જે જીવના ભાવ થાય તેને ઔપશમિક ભાવ કહેવામાં આવે છે. કર્મના ઉપશમ સાથે સંબંધ કરવા વાળો આત્માનો જે ભાવ તેને ઔપશમિક ભાવ કહેવાય છે. બરાબર? આ એક ભાવ થયો આપણો. હવે બીજો ક્ષાયિક ભાવ. ક્ષાયિક ભાવ કોને કહેવાય છે? જયારે કર્મને જીવે પોતાના પુરુષાર્થથી પોતાના પરિણામ પૂર્ણ રૂપે શુદ્ધ કરી નાખ્યા તો આ બાજુ શું થયું? કર્મ જે સત્તામાં હતા એનો પૂર્ણ રૂપે નાશ થઈ ગયો. હવે કર્મ સત્તામાં, એની સ્થિતિમાં જ નથી. ખ્યાલ આવે છે ને? જો કોઈ પણ ક્ષાયિક ભાવ થાય ને તો એ ક્ષાયિક ભાવ થયા પછી એ કર્મનો નવીન બંધ પણ નથી થતો. આપણે ત્રણ વસ્તુ જોઈ ને, બંધ થવો, કર્મ સત્તામાં હોવા અને પછી ઉદયમાં આવવા. બરાબર? તો જયારે કોઈ પણ કર્મનો ક્ષાયિક ભાવ થાય છે ત્યારે પાછા નવીન કર્મનો બંધ પણ નથી થતો, એ પણ સ્ટોપ થઈ જાય છે. એટલે સત્તામાં પણ નથી, નવા બંધ પણ થતા નથી, તો હવે ઉદયમાં ક્યાંથી આવશે? છે જ નહીં. આપણી ટાંકી ખાલી હોય તો નળમાં પાણી ક્યાંથી આવે? છે જ નહીં. તો બરાબર એવી જ રીતે અહીંયા કર્મ સત્તામાં છે જ નહીં તો ઉદયમાં કેવી રીતના આવશે? તો કર્મનો ઉદય નથી એવા જીવના ત્યારે જીવના જે વિશુદ્ધ પરિણામ, વિશુદ્ધ એટલે પૂર્ણ શુદ્ધ પરિણામ છે, તેને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. આ તો બહુ સિમ્પલ છે ને. જો ઉપશમ થોડું તો અઘરું હતું, કેમ કે એમાં ઉપશમ શું છે સમજવું પડે. અહીંયા તો બહુ સિમ્પલ છે. તમે બધી અશુદ્ધિ ને કચરાને કાઢી જ નાખ્યો, હવે ઘરમાં અશુદ્ધિ છે જ નહીં, ઘર શુદ્ધ જ છે. તો જીવના પરિણામ કેવા છે? એ પૂર્ણ શુદ્ધ પરિણામ છે. એને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. કર્મનો સર્વતા નાશ એને એની સાથે સંબંધ રાખવા વાળો જીવનો પરિણામ તે અત્યંત શુદ્ધ ભાવને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. બરાબર, આ તો બહુ સિમ્પલ હતું. ચાલો આગળ વધીએ. હવે આપણે જોઈએ છીએ ક્ષાયો ક્ષમિક ભાવ. આ થોડું અઘરું હતું લાસ્ટ ટાઈમ, અને આપણે એને છેલ્લી 10-1 મિનિટમાં થોડુંક ફાસ્ટ જોઈ ગયા. એને ફરીથી થોડુંક ડિટેલમાં આપણે એનું રિવિઝન કરીએ છીએ. જો લાસ્ટ ટાઈમ આપણે ક્ષાયોપશમિક, ક્ષયોપશમ કોને કહેવાય એ આપણે સમજ્યા હતા. અમુક મને ક્વેશ્ચન એના પર એમ આવ્યા કે શું જીવને અશુદ્ધ અવસ્થામાં પણ ક્ષયોપશમ હોઈ શકે? અશુદ્ધ અવસ્થામાં એટલે હમણાં મિથ્યા દ્રષ્ટિ અવસ્થામાં ક્ષયોક્ષમ હોઈ શકે? પણ હમણાં તો, હમણાંની અવસ્થામાં તો જીવે કઈ પુરુષાર્થ એમ કરતો નથી ને. મિથ્યા દ્રષ્ટિ જે નિગોદનો જીવ છે સમજો, તો નિગોદનો જીવ શું સમ્યક પુરુષાર્થ કરે છે? એનો તો બધો ઊંધો પુરુષાર્થ જ ચાલે છે. તો એને ક્ષયોક્ષમ કેવી રીતના થાય? જો કર્મનો ક્ષયોક્ષમ જે પણ સંસારી જીવ છે, જે સિદ્ધ નથી થઈ ગયા, અર્યંત નથી થઈ ગયા, એ બધા જ જીવોને કર્મનો ક્ષયોક્ષમ ચાલુ જ છે. જે છદમસ્ત જીવ કહેવાય ને, જે કેવળ જ્ઞાની નથી અને હજી નીચેના ગુણસ્થાનોમાં છે, એ બધાને કર્મનો ક્ષયોક્ષમ ચાલુ જ છે. એટલે ક્ષયોક્ષમનો મતલબ શું પહેલા એ સમજીએ. ક્ષય પ્લસ ઉપશમ એને ક્ષયોક્ષમ કહેવાય છે. પણ અહીંયા ક્ષય એટલે કર્મનો ક્ષય પણ છે અને સાથે ઉપશમિત પણ કરેલા છે એમ ન સમજતા તો કેવી રીતના સમજવું? જો અહીંયા આ પ્રશ્નોત્તર માળાની બુક છે, પેજ 342 છે, ક્વેશ્ચન નંબર 177 છે, એમાં જો પરિભાષા આપી છે, આપણે પરિભાષા વાંચીએ અને એને સમજીએ. જો લાસ્ટ ટાઈમ આપણે 1-2 નવા શબ્દ પણ ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા. નવા શબ્દ શું જોયા હતા? એક છે સર્વઘાતી સ્પર્ધક અથવા સર્વઘાતી કર્મ. સ્પર્ધક એટલે શું છે? કે અનંત કર્મ પરમાણુનો સમૂહ જે એક સાથે ઉદયમાં આવવાનો છે તે. બરાબર, એક સાથે ઉદયમાં આવનાર અનંત પરમાણુનો સમૂહ તેને સ્પર્ધક કહેવાય છે. હવે અત્યારના આપણે ક્ષયોક્ષમની પરિભાષામાં કર્મ કહીએ કે સ્પર્ધક કહીએ, ઇન્ટરચેન્જેબલ છે, સમજી લેજો. સર્વઘાતી કર્મ, સર્વઘાતી સ્પર્ધક કોને કહેવાય છે? જેવી રીતના આપણે ઉદાહરણ જોયું હતું કે સૂર્ય છે, સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર આવે છે અને સમજો વચમાં ચંદ્ર આવી જાય, સૂર્યની વચમાં ચંદ્ર આવી જાય તો સૂર્ય ગ્રહણ થાય છે. સૂર્ય ગ્રહણ એટલે સોલાર એક્લિપ્સ થાય છે. સોલાર એક્લિપ્સ વખતે શું થાય છે? કે સૂર્યનો પ્રકાશ એટલા સમય માટે બીકોઝ ઓફ ધેટ ઓબસ્ટ્રક્શન પૃથ્વી પર આવી જ નથી શકતો, ટોટલી નાશ થઈ ગયો છે સૂર્યના પ્રકાશનો, એટલે પૃથ્વી પર અંધારું થઈ જાય છે એટલા એરિયામાં. ખ્યાલ આવે છે કે નહીં? પૃથ્વી પર એટલા સમય માટે એટલા એરિયામાં અંધારું થઈ જાય છે. કેમ? કેમ કે સૂર્યનો પ્રકાશ ઓબસ્ટ્રક્શનને કારણે આવી જ નથી શકતો. એવી જ રીતે સર્વઘાતી સ્પર્ધક કોને કહેવાય? કે જીવમાં શક્તિ તો છે અનંતાનંત શક્તિઓ, હા સમજો કેવળ જ્ઞાન, એ કેવળ જ્ઞાન રૂપ શક્તિ છે. પણ અહીંયા કેવળ જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે અથવા કેવળ જ્ઞાનાવરણ કર્મનું ઓબસ્ટ્રક્શન છે, માટે એ કેવળ જ્ઞાન પ્રગટ જ નથી થઈ રહ્યું. જો આ નિમિત્તની પરિભાષા છે, ફરીથી કન્ફ્યુઝ ન થતા, દર વખતે એલર્ટ કરી દઉં છું હું, એટલે કઈ ગડબડ ન થાય. કેવળ જ્ઞાનાવરણ કર્મ કઈ જીવના કેવળ જ્ઞાનને રોકતું નથી. જીવ પોતે જ પોતાની જ શુદ્ધ અવસ્થા નથી કરતું અને કેવળ જ્ઞાન પ્રગટ નથી કરતું, ત્યારે આ બાજુ કર્મમાં પણ એવી જ વ્યવસ્થા છે કે કર્મમાં એ કેવળ જ્ઞાનાવરણ કર્મનો ઉદય ચાલુ છે. કેમ કે એવો જ નિમિત્તનૈમિત્તિક, એવો જ કોઇન્સિડન્સ ચાલુ છે. તો આ બાજુ જીવ પોતાની મિસ્ટેકથી કેવળ જ્ઞાન પ્રગટ નથી કરતું અને આ બાજુ કેવળ જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે, માટે એવો ઉપચાર કરાય છે કે કેવલ જ્ઞાનાવરણ કર્મ એ જીવનું કેવલ જ્ઞાન ઘાત્યું. પણ થાય છે શું કે આ કર્મ નો ઉદય જયારે જયારે છે ત્યારે જીવને કેવલ જ્ઞાન પ્રગટ નથી થયું એવી નિમિત્ત નૈમિત્તિક અવસ્થા છે. બરાબર, માટે આ કર્મને સર્વઘાતી કર્મ કહેવામાં આવે છે. સર્વઘાતી એટલે કે એને પોતાના પ્રતિપક્ષી જીવના ગુણનો પૂરેપૂરો ઘાત કર્યો છે. પ્રતિપક્ષી એટલે સમજો છો ને કે જે ગુણ અને એની સામેનો જે કર્મ, જેવી રીતના જ્ઞાનાવરણ ગુણ સોરી જ્ઞાન ગુણ અને એની સામે જ્ઞાનાવરણ કર્મ, શ્રદ્ધા ગુણ એની સામે દર્શન મોનીય કર્મ, એમ તો આ બાજુ કર્મનો ઉદય અને એની સામે જીવના જે પ્રતિપક્ષી ગુણો છે એનો પૂરેપૂરો ઘાત, તો એને સર્વઘાતી કર્મ કહેવામાં આવે, સર્વઘાતી સ્પર્ધક કહેવામાં આવે છે. હવે જો હવે છે દેશઘાતી સ્પર્ધક. દેશઘાતી સ્પર્ધક માટે શું ઉદાહરણ લીધું હતું કે સૂર્ય છે એ સૂર્યનો પ્રકાશ વાદળા આવવાથી ક્લાઉડ આવી જાય તો સૂર્યનો પ્રકાશ પૂરેપૂરો ઢંકાતો નથી, થોડુંક તો નીચે અજવાળું રહે જ છે, થોડુંક તો નીચે અજવાળું રહે છે. હા, પૂરેપૂરો એનો તાપ એની પૂરેપૂરી શક્તિ પ્રગટ નથી થઈ શકતી. એવી જ રીતે જીવના ભાવોનું જ્યારે એ દેશઘાતી કર્મનો ઉદય છે તો દેશઘાતી કર્મના ઉદય હોતા જીવના ગુણોનો પૂર્ણપણે ઘાત નથી થતો, અમુક અંશે ઘાત થાય છે અને અમુક અંશ પ્રગટ થાય છે. ખ્યાલ આવ્યો? એને દેશઘાતી કહેવાય છે. આ દેશ શબ્દનો મતલબ શું છે? આપણે જૈન ધર્મમાં દેશ એટલે પાર્શિયલ. તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે દેશવ્રત લીધા, અણુવ્રત લીધા, તો એ દેશ શબ્દનો મતલબ પાર્શિયલ. એટલે અહીંયા દેશઘાતી એટલે શું કે પાર્શિયલ ઘાત કર્યો, સર્વઘાતી એટલે શું કે પૂરેપૂરો ઘાત કર્યો. ખ્યાલ આવે છે? હવે જો એક ન્યુઆન્સ એક થોડુંક તમને કહી દઉં, દેશઘાતી કર્મ પ્રકૃતિ હોય ને એ દેશઘાતી કર્મ પ્રકૃતિમાં સર્વઘાતી સ્પર્ધક પણ હોય અને દેશઘાતી સ્પર્ધક પણ હોય. મેં કહ્યું હતું ને કે થોડો ફરક છે. દેશઘાતી કર્મ પ્રકૃતિ હોય એમાં સર્વઘાતી સ્પર્ધક પણ છે અને દેશઘાતી સ્પર્ધક પણ છે. સમજો કે જેવી રીતના સંજ્વલન કષાય, મુનિરાજને જે સંજ્વલન કષાય ચતુષ્કનો ઉદય છે તો એમને દેશઘાતી કર્મનો ઉદય છે. આપણને પણ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજ્વલન ચારે ચાર છે ને, હવે જ્યાં આપણને અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન બધાનો જ ઉદય છે તો સામે સંજ્વલનનો પણ સર્વઘાતી ઉદય છે. જ્યારે કે મુનિરાજને ઓલા બધાનો નાશ થયો છે અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનનો, તો સંજ્વલનનો ઉદય એમને દેશઘાતી ઉદય છે. ખ્યાલ આવે ને? એટલે દેશઘાતી કર્મ પ્રકૃતિમાં સર્વઘાતી સ્પર્ધક પણ છે અને દેશઘાતી સ્પર્ધક પણ છે. પણ સર્વઘાતી કર્મ પ્રકૃતિમાં ફક્ત સર્વઘાતી સ્પર્ધક જ છે. સર્વઘાતી કર્મ પ્રકૃતિના બધા જ સ્પર્ધક સર્વઘાતી છે. એટલે જ્યાં જ્યાં તે કર્મનો ઉદય છે ત્યાં ત્યાં સામે જીવના પ્રતિપક્ષી ગુણનો પૂરેપૂરો ઘાત છે, અને જ્યાં જ્યાં દેશઘાતી પ્રકૃતિનો ઉદય છે તો ત્યાં પૂરેપૂરો ઘાત પણ હોઈ શકે અને પાર્શિયલ ઘાત પણ હોઈ શકે. ખ્યાલ આવે છે ને? જે રીતના આપણે પંખાનું રેગ્યુલેટર હોય તો તમે સ્વિચ ચાલુ કરો તો પંખો ચાલુ થાય, સ્વિચ બંધ કરો તો પંખો બંધ થઈ જાય. બરાબર, દેર ઇઝ ઓનલી ઓન એન્ડ ઓફ ઓપ્શન, દેર ઇઝ નો કંટ્રોલ ઓપ્શન ઇન સ્વિચ. પણ જે રેગ્યુલેટર છે, રેગ્યુલેટરમાં તમે ઝીરો પર લઈ જાઓ તો પંખો બંધ થઈ જાય પૂરેપૂરો, અને પાછું તમે એક એક પોઈન્ટ પર આવો તો કર્મ એટલે જેમ જેમ એક બે ત્રણ ચાર પાંચ પર લઈ જાઓ એમ એમ પંખાની સ્પીડ વધતી પણ જાય છે. બરાબર ને? એવી જ રીતે સર્વઘાતી ઇઝ લાઈક સ્વિચ. તમે સર્વઘાતીનો ઉદય છે તો સામે પ્રતિપક્ષી ગુણોનો ઘાત છે. દેશઘાતી ઇઝ લાઈક રેગ્યુલેટર. જો એમાં દેશઘાતીમાં સર્વઘાતી પ્રકૃતિનો ઉદય છે એટલે કે ઝીરો પર છે તો સામે ગુણોની પ્રગટતા બિલકુલ નથી, ઘાત છે. પણ જેમ જેમ એક બે ત્રણ ચાર પાંચ એમ એમ દેશઘાતી કર્મ પ્રકૃતિની ઇન્ટેન્સિટી ઓછી ઓછી થતી જાય છે તો સામે ગુણોની પ્રગટતા વધતી વધતી જાય છે. ખ્યાલ આવે કે નહીં? વેરી ક્લિયર, હોપફુલી. ચાલો, આપણે દેશઘાતી સર્વઘાતી શું કામ જોયું કે હવે આપણે એને ક્ષયોક્ષમમાં લગાવવાનું છે. જો હવે સમજો, ક્ષયોક્ષમ કર્મનો ક્ષયોક્ષમ વખતે ત્રણ કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. આપણને આપણે નિષેકો તૈયાર કર્યા હતા ને, યાદ છે બધાને નિષેકો? જો વર્તમાન સમયમાં, વર્તમાન સમયનો જે નિષેક છે, તો દરેક નિષેકમાં દરેક ટાઈપની કર્મ પ્રકૃતિ હોય, સર્વઘાતી પણ હોય, દેશઘાતી પણ હોય. આઠે કર્મ છે ને, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોની, અંતરાય. અને દરેકે કર્મની, આ સમજો જ્ઞાનાવરણી કર્મની, તો જ્ઞાનાવરણી કર્મની પાંચ સબ પ્રકૃતિઓ, મતિ જ્ઞાનાવરણ, શુદ્ધ જ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ, મનપર્ય જ્ઞાનાવરણ, કેવળ જ્ઞાનાવરણ. હવે સમજો આપણે મનુષ્યને ત્રીજી અંચ છે, તો આપણને મનપર્ય જ્ઞાન, અવધિ જ્ઞાન, કેવળ જ્ઞાન, આ ત્રણ તો છે જ નહીં, નથી ને? તો આ ત્રણની તો સર્વઘાતી પ્રકૃતિઓનો ઉદય ચાલી રહ્યો છે, ખ્યાલ આવ્યો કે નહીં? અને મતિ અને શ્રુત જ્ઞાન, તો મતિ શ્રુત જ્ઞાન આપણને પાર્શિયલ છે, પણ જેવું ગણધર ભગવાનને મતિ શ્રુત જ્ઞાન છે, એટલું તીવ્ર આપણું મતિ શ્રુત જ્ઞાન નથી, આપણું ઓછું છે. જે રીતના સમજો કે કોઈ નિગોદિયા જીવ છે અથવા કીડી મકોડા છે, તો એના કરતા આપણી બુદ્ધિ વધારે છે. અને ગણધર ભગવાન જેટલી જ્ઞાનની તાકાત છે, જ્ઞાનનો ક્ષયક્ષમ છે, એના કરતા આપણી જ્ઞાનનો ક્ષયક્ષમ ઓછો છે. એટલે પંખાનું રેગ્યુલેટર સમજો કે નિગોદના જીવ એ 1 પોઈન્ટ ઉપર છે. 0 પોઈન્ટ કરી નાખો તો જ્ઞાન 0 થઈ જાય, પણ એવું જ્ઞાન 0 ક્યારે થતું જ નથી. જ્ઞાન 0 ક્યારે ન થાય, નહીં તો જીવ અજીવ થઈ જાય, ખ્યાલ આવે છે ને? તો નિગોદના જીવ કેવા છે, એનું 1 પોઈન્ટ ઉપર છે, કે જરાક જ જ્ઞાન એમનું પ્રગટ છે. આપણે કેવા છે સમજો, આપણે 3 પોઈન્ટ ઉપર છે, કે આપણું એના કરતા વધારે પ્રગટ છે. અને ગણધર ભગવાન કેવા છે, કે 5 કે 10 ઉપર છે, કે એમને જ્ઞાન નો ઉગાડ એટલો જોરદાર છે કે એમને વધારે ક્ષયોક્ષમ છે, ખ્યાલ આવે કે નહીં? તો જો ક્ષયોક્ષમમાં શું થાય છે, 3 કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. કઈ 3 છે, કે વર્તમાન નિષેકમાં, જો હું પેજ 342 માંથી વાંચું છું, ઉપર પેરેગ્રાફ લખ્યો છે ઇન્વર્ટેડ કોમર્સમાં, વર્તમાન નિષેકમાં જે સર્વઘાતી સ્પર્ધકો છે, આપણે સમજો જ્ઞાનાવરણની જ વાત કરીએ છીએ અત્યારે, અને એમાં પણ મતિ જ્ઞાનાવરણ અને શુદ્ધ જ્ઞાનાવરણની વાત કરીએ છીએ. તો જો મતિ જ્ઞાનાવરણ અને શુદ્ધ જ્ઞાનાવરણનો સર્વઘાતી સ્પર્ધકનો ઉદય આવી જાય, તો શું થાય, કે મતિ શુદ્ધ 0 થઈ જાય. એવું તો ક્યારે થતું નથી, કેમ કે દરેકે દરેક જીવ વિશ્વના, એને જ્ઞાન ક્યારે 0 ન હોય, મતિ શુદ્ધ 0 ક્યારે ન હોય. જીવને કાં તો મતિ શુદ્ધ જ્ઞાન હોય, કાં તો કેવળ જ્ઞાન હોય. અવધિને મન પર્યાય તો ઓપ્શનલ જ્ઞાન છે, વચમાં આવે છે, જાય છે, આવે છે, જાય છે, બરાબર. પણ મતિ શુદ્ધ અથવા કેવળ એ તો પરમનન્ટ જ્ઞાન છે ને, સંસારી અવસ્થામાં મતિ શુદ્ધ અને સિદ્ધ અવસ્થામાં કેવળ જ્ઞાન, પરમનન્ટ. તો કેવળ જ્ઞાનાવરણ, કેવળ જ્ઞાનનો ઉદય હોય ત્યારે તો કોઈ કર્મ જ નથી, બધા જ્ઞાનાવરણ કર્મ સાફ થઈ ગયા, એટલે એ તો જુદી જ અવસ્થા છે. મતિ શુદ્ધ હોય ત્યારે શું છે, કે મતિ શુદ્ધ વખતે સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય થતો નથી. તો સમજો વર્તમાન સમયના જે સર્વઘાતી સ્પર્ધકો છે, એનો ઉદયાભાવી ક્ષય, આ પહેલી કન્ડિશન છે. ઉદયાભાવી ક્ષયનો શું મતલબ, કે વર્તમાન સમયના સર્વઘાતી સ્પર્ધક સર્વઘાતી તરીકે ઉદયમાં નથી આવતા. વર્તમાન સમયના સર્વઘાતી સ્પર્ધકો સર્વઘાતી તરીકે ઉદયમાં નથી આવતા, એને એમ કહેવાય ઉદયાભાવી ક્ષય, ઉદયના અભાવે ક્ષય. ઉદય નથી થતો એને એમ કહેવાય છે ક્ષય, ખ્યાલ આવ્યો કે નહીં? અચ્છા, હવે કોઈ પૂછે કે ઉદય નથી થતો તો શું થાય છે, એ કર્મ પરમાણુ કઈ ડિસઅપિયર તો ન થઈ જાય ને, જે નિષેકમાં છે કર્મ પરમાણુ, તો કઈ ગાયબ તો ન થઈ જાય, એનો ઉદય નથી આવતો. તમે કહો છો ટાઈમ તો આગળ આગળ જવાનો જ છે, દર સમયે, પહેલો સમય, બીજો સમય, ત્રીજો સમય, હવે આ સમયે વર્તમાન સમયમાં તે પરમાણુ અહીંયા સુધી પહોંચી ગયા, તો એનું શું થશે, કંઈક તો થશે ને? તો એનું શું થશે, કે એ કન્વર્ટ થઈને દેશઘાતીમાં કન્વર્ટ થઈ જશે. આ વર્તમાન સમય એ જ, જો ધ્યાનમાં આપજો, વર્તમાન સમય, સેકન્ડ સમય, થર્ડ સમય, ફોર્થ સમય, આ બધા સમયોમાં સર્વઘાતી સ્પર્ધકો છે, એની એની જગ્યાએ છે. પણ જેમ જેમ વર્તમાન સુધી પહોંચે છે, જો સેકન્ડ સમય સુધી હજી એ બધા એમને એમ છે, સર્વઘાતી આદિ બધા, પણ વર્તમાન સમયમાં જ, આ પ્રેઝન્ટ સમયમાં જ એ સર્વઘાતી કન્વર્ટ થઈને દેશઘાતી થઈ જાય છે. એટલે વર્તમાન નિષેકમાં સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, આ ફર્સ્ટ કન્ડિશન. એટલે કે બેઝિકલી સર્વઘાતી સ્પર્ધકો સર્વઘાતી તરીકે ઉદયમાં નથી આવતા. સેકન્ડ પોઈન્ટ, દેશઘાતી સ્પર્ધકોનો ઉદય. વર્તમાનમાં જે દેશઘાતી પરમાણુઓ હતા એનો એમને એમ ઉદય આવી જાય છે, અને જે સર્વઘાતી હતા એ કન્વર્ટ થઈને દેશઘાતીમાં થયા તો એનો પણ ઉદય આવી જાય છે. એટલે કર્મ પરમાણુઓનું શું થયું? કર્મ પરમાણુ ડિસપિયર નથી થઈ ગયા. કોઈ પણ કર્મ પરમાણુ બંધાયા પછી ઉદય આપ્યા વગર જાય જ નહીં. ઉદયમાં આવીને જાય તો ઉદયમાં આવે તો ખરા જ, પણ ફળ કેટલું આપે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે ને. તો ફળ ઓલમોસ્ટ ઝીરો પણ આપે, એટલે કર્મથી ડરવાની બિલકુલ જરૂરત નથી. કેમ કે જીવ પોતાના પુરુષાર્થ દ્વારા એ કર્મનું ફળ આખું ઝીરો કરી નાખે છે, અને એ કર્મ ભલે ને ખરી જાય પછી શું ફરક પડે? ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા શું થયું કે એ જે વર્તમાન સમયના સર્વઘાતી પરમાણુઓ હતા એ ડિસપિયર નથી થયા, પણ એ દેશઘાતીમાં કન્વર્ટ થઈને ઉદયમાં આવી ગયા. જે દેશઘાતી હતા એ તો એમને એમ ઉદયમાં આવી ગયા. સર્વઘાતી દેશઘાતીમાં કન્વર્ટ થઈને ઉદયમાં આવી ગયા, એટલે વર્તમાન નિષેક તો પતી ગયો. બરાબર. હવે ભવિષ્યમાં શું થાય છે? તો જો થર્ડ કન્ડિશન, આગામી કાળમાં ઉદય આવવા વાળા નિષેકોનો સદ અવસ્થાન રૂપ ઉપશમ. હવે આનો શું મતલબ છે? જો સમજો, કર્મ પરમાણુઓમાં જે આપણે નિષેક રચના બનાવી ને, ફર્સ્ટ સમય, સેકન્ડ સમય, થર્ડ સમય, ફોર્થ સમય, ફિફ્થ સમય આદિ, તો કર્મ પરમાણુઓમાં નિરંતર ઓલવેઝ એવી વ્યવસ્થા ચાલુ જ છે કે અમુક પરમાણુ નીચેથી ઉપર જાય છે, અમુક નીચેથી ઉપરથી નીચે આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, સમજો આપણે રેલવે સ્ટેશન પર જઈએ ક્યાંક, તો રેલવે સ્ટેશન પર સમજો ઉપર વેઇટિંગ એરિયા છે અને નીચે ઓલા પ્લેટફોર્મ છે. અથવા એરપોર્ટ ઉપર જઈએ તો એરપોર્ટ પર હોય ને ઉપર લાઉન્જ એરિયા, એટલે જે રેસ્ટોરન્ટ ને બધા હોય એ બધી જગ્યા હોય, અને નીચે આપણા ગેટ છે જ્યાંથી પ્લેનમાં બોર્ડ થાય આપણે. તો અમુક લોકો નીચે બેઠા છે, અમુક લોકો ઉપર બેઠા છે. હવે અમુક ઉપર છે, અમુક નીચે છે, પણ ઓલવેઝ કાં તો અમુક નીચે ઉપર, નીચે ઉપર કર્યા કરતા હોય છે ને. ઉપરથી નીચે આવ્યા, નીચેથી ઉપર ગયા, લોકો અમુક લોકો ઉપરથી નીચે આવ્યા પોતપોતાની ફ્લાઇટ પ્રમાણે, અને અમુક લોકો પોતપોતાની ફ્લાઇટ પ્રમાણે જો ડીલે થઈ ગયો તો નીચેથી પાછા ઉપર ગયા. એટલે આખું પોપ્યુલેશન તો એમને એમ રહે છે કે નહીં? અહીંયા ઉપર પણ લોકો બન્યા રહે, નીચે પણ લોકો બન્યા રહે, ઉપરથી નીચે આવે, નીચેથી ઉપર જાય. બસ આવી જ વ્યવસ્થા કર્મ પરમાણુઓમાં પણ નિરંતર ચાલુ છે. એક બાજુ આ એક એક નિષેકો ખરતા જાય છે, કેમ કે ટાઈમ આગળ વધતો જાય છે તો એક એક નિષેકોના પરમાણુઓ ખરતા જાય છે. પણ જેટલા નિષેકો અસંખ્યાત સમય સુધી બનેલા છે એ નિષેકોમાં, હવે સમજો આજથી લઈને 5 વર્ષ પછીનો જે નિષેક છે એમાં, અને આજથી લઈને 25 વર્ષ પછીનો નિષેક છે એમાં, તો અમુક પરમાણુ ઉપરથી નીચે જાય, અમુક પરમાણુ નીચેથી ઉપર આવે. આવી વ્યવસ્થા કર્મ પરમાણુમાં નિરંતર ચાલુ છે. નિરંતર પરમાણુ ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે કર્યા જ કરે છે. આખો નિષેક ખાલી ન થઈ જાય. સમજો નિષેકમાં અનંત પરમાણુ છે, અનંત ઉપર નીચે નથી થતા, અમુક પરમાણુ ઉપર નીચે થયા કરે. આખી લાઉન્જ ખાલી થઈ ગઈ, બધા જ નીચે આવી ગયા એવું ક્યારે ન બને. અમુક લોકો ઉપર નીચે કર્યા કરતા, બસ એવી જ રીતે અમુક પરમાણુ ઉપરથી નીચે, નીચેથી ઉપર ચાલુ છે. આ ઉપરથી નીચે, ઉપરથી નીચે એટલે ફ્યુચરમાંથી નિયર ફ્યુચરમાં આવી ગયા પરમાણુઓ, તો એને ઉત્કર્ષણ કહેવાય છે. ઉત્કર્ષણ એટલે શું? કે ઉદયને નજીક આવી ગયા. હા, અને અમુક પરમાણુ નિયર ફ્યુચરમાંથી ફાર ફ્યુચરમાં વયા ગયા, તો એને અપકર્ષણ કહેવાય છે. એટલે કે કર્મનું દૂર જવું, કર્મનું ઉદયથી દૂર જવું, અને પેલામાં કર્મનું ઉદયથી નજીક આવવું. આવી વ્યવસ્થા કર્મ પરમાણુમાં નિરંતર ચાલે છે. બરાબર. ઓકે, હવે આપણે વાત તેની ચાલે છે ક્ષયોક્ષમની. વર્તમાન સમયનું શું થયું? કે સર્વઘાતી સ્પર્ધકો ઉદયમાં પોતા રૂપે ન આવ્યા, એટલે એને કીધું ઉદયા ભાવિક છે. એ પરમાણુનું શું થયું? એ કન્વર્ટ થઈને દેશઘાતીમાં વયા ગયા, અને દેશવ્યાપી પરમાણુ જે પહેલેથી જ હતા પ્લસ આ નવા એક ઉદયમાં આવી ગયા. તો બે કન્ડિશન શું થાય કે સર્વવ્યાપી સ્પર્ધકોનો ઉદય આભાવી છે, દેશવ્યાપી સ્પર્ધકોનો ઉદય. હવે થર્ડ કન્ડિશન શું કીધી કે આગામી કાળમાં એટલે કે ફ્યુચરમાં આવવા વાળા ઉદયમાં આવવા વાળા નિષેકોનો સદ અવસ્થાન રૂપ ઉપશમ. હવે આનો શું મતલબ જો એ આપણે સમજતા હતા, એમાં આપણે શું સમજ્યું કે ફ્યુચરમાં જે આવા પરમાણુ ઉપર નીચે ચાલુ જ છે બરાબર. પણ હવે વર્તમાન સમયમાં તો આપણે આવી વ્યવસ્થા કરી કે પોતા રૂપે એ સર્વગાતી ઉદયમાં નથી આવતા અને દેશગાતી ઉદયમાં આવી ગયા. હવે પણ ફ્યુચરમાંથી સમજો, ફ્યુચરમાંથી બાય મિસ્ટેક અથવા બાય સિસ્ટમ કોઈ સર્વગાતી સ્પર્ધક સીધો અહીંયા આવીને ઉદયમાં આવી ગયો તો, કેમ કે પરમાણુ નું ઉપર નીચે તો ચાલુ જ છે, તો એમાંથી ફ્યુચરમાંથી કોઈ આવી ગયો તો કે ના, ન આવી શકે. કેમ? બીકોઝ ઓફ ધીસ થર્ડ કન્ડિશન. થર્ડ કન્ડિશન શું છે કે આગામી કાળમાં ઉદયમાં આવવા વાળા નિષેકોનો સદ અવસ્થાન. સદ અવસ્થા એટલે શું કે જ્યાં છે ત્યાં, સદ અવસ્થા જેવી એની અવસ્થા છે તેવી, એવી જ અવસ્થામાં ઉપશમ. ઉપશમ એટલે કે જ્યાં છે ત્યાં જ રહો, અહીંયા ઉદયમાં નહીં આવી જાઓ. ખ્યાલ આવ્યો છે ને? જો ફરીથી, ઉદયમાં આવવા વાળા જે નિષેકો છે એમાં ત્રણ કન્ડિશન થાય છે. સર્વગાતીનો ઉદય નથી આવતો, એ કન્વર્ટ થઈને દેશગાતીમાં વહ્યા ગયા, દેશગાતીનો ઉદય આવે છે, અને થર્ડ, આગામી કાળના સર્વગાતી પરમાણુઓ એનું ઉદીર્ણ થઈને એટલે ઉત્કર્ષણ થઈને સોરી અપકર્ષણ થઈને ઉદયમાં તરત નથી આવી જતા. જો મેં કદાચ આગળ થોડું કહેવામાં ભૂલ કરી હશે, ઉત્કર્ષણ એટલે વધારે ફ્યુચરમાં વયા જવું, અપકર્ષણ એટલે નિયર ફ્યુચર નજીક આવીને ઉદયમાં આવી જાય બરાબર. તો જો જે ભવિષ્યમાં ઉદયમાં આવવા વાળા પરમાણુ છે એ સડનલી આજ સમયમાં જમ્પ કરીને આવી જાય અને ઉદયમાં આવી જાય તો એવું બની શકે નહીં. એ છે થર્ડ કન્ડિશન, એને કહેવાય સદ અવસ્થાન રૂપ ઉપશમ. આનાથી શું એન્શ્યોર કરે છે આ ત્રણ વસ્તુથી કે સર્વગાતી સ્પર્ધકોનો ઉદય નથી થતો અને દેશગાતી કર્મમાં કન્વર્ટ થઈને એનો ઉદય આવે છે, આ એન્શ્યોર કરે છે. હવે આનો શું મતલબ જો હવે એનો ભાવ પક્ષ સમજે થોડું પ્રેક્ટિકલી સમજો. જીવનું જ્ઞાન છે, એ જીવના જ્ઞાનનો ક્ષયોક્ષ, એ જ્ઞાન છે ને આપણું મતિશ્રુ જ્ઞાન, એને ક્ષયોક્ષમિક ભાવ કહેવામાં આવે છે. કેમ કે ક્ષયોક્ષમ રૂપે છે. હવે સમજો આપણા મનુષ્ય ભાવમાં જ આપણે આખા દિવસ દરમિયાન ઘણા એવા ફેઝિસ આવે ને કે જયારે કઈક સૂજતું જ નથી, કઈક યાદ નથી આવતું. અરે કઈ યાદ કરીએ છીએ, યાદ કેમ નથી આવતું? ઓલું નામ મને આમ મોઢા પર છે અને ખ્યાલ નથી આવતો. અથવા ફોર સિમ્પલ એક્ઝામ્પલ, આપણે સપોઝ સુઈ ગયા હોય અને સુઈ ગયા હોય ત્યારે જ્ઞાનની તાકાત એટલી શાર્પ નથી જેટલું આપણે વિજિલન્ટ હોય અત્યારના. સમજો સવાર સવારમાં ઉઠીને બેઠા છે અને આપણે અત્યારના શાર્પ માઇન્ડમાં છે, અને બપોર થઈ હોય ખૂબ આપણે એકદમ હેવી જમ્યા હોય એવી આળસ ચડતી હોય તો ત્યારે માઇન્ડ કેવું હોય? શાર્પ ન હોય. આ શાર્પનેસ અને નોન શાર્પનેસ શું છે કે જ્ઞાનનો ક્ષયોક્ષમ ઓછો વધારે થાય છે. ખ્યાલ આવે? દિવસ દરમિયાન પણ જ્ઞાનનો ક્ષયોક્ષમ ઓછો વધારે થાય, અને આખા ભાવ પર્યંત ઓછો વધારે છે જ. સમજો કોઈક વધારે સ્માર્ટ જેન્ટલમેન છે અથવા લેડીઝ છે, કોઈ ઓછું સ્માર્ટ જેન્ટલમેન કે લેડીઝ છે. હા, કોઈ વધારે બહુ ઇન્ટેલિજન્ટ હોય, કોઈ બહુ ઇન્ટેલિજન્ટ ના હોય, સાધારણ હોય, તો આ શું છે કે જ્ઞાનનો ક્ષયોક્ષમ ઓછો કે વધારે છે બરાબર. તો ઓછો વધારે કેવી રીતના થાય? જો ઔદૈક ભાવો જે છે ને, ઇટ ઇઝ લાઈક અ સ્વિચ. સ્વિચ એટલે શું કે ઓન કર્યું તો છે, ઓફ કર્યું તો નથી, બસ. અને ઔપશમિક ભાવ શું છે? ઓફ સ્વિચ છે ને, કેમ કે એટલા સમય માટે દબાવી રાખ્યા. શાયિક ભાવ એ તો પરમનન્ટ ઓફ થઈ ગયું. ક્ષયોક્ષમિક ભાવ શું છે? ક્ષયોક્ષમિક ભાવ ઇઝ લાઈક અ રેગ્યુલેટર. એ ભાવ વધતા ઘટતા ભાવો છે. વધતા ઘટતા ભાવોમાં જ્યાં જ્યાં આપણને ભાવોનું વેરિએશન જોવામાં આવે છે ને, એ બધા ક્ષયોક્ષમિક ભાવ છે. સમજો આ જ્ઞાન ઓછું વધારે થયું, એ ઓછું વધારે થવાનો મતલબ શું છે કે જ્યારે જ્ઞાન વધારે શાર્પ છે ત્યારે કર્મનો ઉદય મંદ છે, કર્મનો ઉદય મંદ છે. અને જ્યારે જ્ઞાન ઓછું શાર્પ છે, થોડીક આળસ છે, પ્રમાદ છે, કઈ સૂજતું નથી એવું લાગે છે, તો ત્યારે કર્મનો ઉદય વધારે છે. દેશગાતી કર્મમાં પણ, દેશગાતી ઇઝ નોટ લાઈક વન પોઈન્ટ ઉદય, દેશગાતીમાં પણ તીવ્ર મંદ હોય છે. તો જ્યારે મંદ ઉદય છે ત્યારે આપણે જીવના જ્ઞાનનો એટલે જીવના ગુણોની પ્રગટતા વધારે છે, અને જ્યારે તીવ્ર ઉદય છે કર્મનો તો જીવના ગુણોની પ્રગટતા ઓછી છે. આને ક્ષયોક્ષમ ભાવ કહેવામાં આવે છે. જો સર્વગાતીનો ઉદય થઈ જાય તો તો બંધ જ થઈ જાય, જીવના ગુણોની પ્રગટતા જ ન થાય, ઝીરો થઈ ગયો. પણ દેશગાતીનો ઉદય છે એનો મતલબ શું છે કે હવે જીવના ગુણોની પ્રગટતા વન પોઈન્ટ પણ હોઈ શકે, ફાઈવ પોઈન્ટ પણ હોઈ શકે, ખ્યાલ આવે છે કે વધારે ઓછી, વધારે ઓછી થઈ શકે આખા રેન્જમાં. તો એ વધારે ઓછું, વધારે ઓછું થવું, ગુણોની પ્રગટતામાં ઓછું વધારે મંદતા તીવ્રતા થવી, એને ક્ષયોક્ષમ કહેવામાં આવે છે. તો એ કેવી રીતના થાય છે કે દેશગાતી કર્મનો ઉદય થાય છે જેનાથી આ તીવ્ર મંદ થાય છે, સર્વગાતી કર્મનો ઉદય નથી થતો, અને ભવિષ્યમાંથી કોઈ સર્વગાતી આવી ન જાય એના માટે ત્યાં ને ત્યાં તેને ઉપશમિત કરેલા છે. આ ત્રણ કન્ડિશન જ્યારે કર્મમાં થાય તો તેને કર્મનો ક્ષયોક્ષમ કહેવાય છે. અને સામે જીવના જે ભાવ છે તેને ક્ષાયોક્ષમિક ભાવ કહેવામાં આવે છે. આઈ હોપ આટલું ડિટેલમાં આપણે સમજ્યા, ઘણી ક્લેરિટી થઈ હશે. જો અહીંયા બ્રેકેટમાં એ જ વસ્તુ આપેલી છે, આપણે ફરીથી વાંચી જઈએ એટલે રિપીટ થઈ જશે. એક સમયમાં કર્મના જેટલા પરમાણુઓ ઉદયમાં આવે છે તે સર્વના સમૂહને નિષેક કહે છે. બરાબર, આપણે નિષેક બનાવ્યો, નિષેક એટલે એક સમયનું એક રંગ બનાવ્યું, એક સમજો એક સીડી, એક લેડર બનાવી, એમાં એક સમયમાં આવતા બધા પરમાણુઓ ત્યાં ઉદયમાં આપણે ઇમેજિન કર્યા. પછી સેકન્ડ સમય, પછી થર્ડ સમય, પછી ફોર્થ સમય, આ બધાને નિષેકો કહેવાય છે. જીવના સમ્યક્ત્વ જ્ઞાનાદી અનુજીવી ગુણોને જે પૂરી રીતે ઘાત થવામાં નિમિત્ત છે તે સર્વઘાતી કહે છે. જીવના સમ્યક્ત્વ, સમ્યક્ત્વ એટલે શું, જે દર્શન મોહનીયનો ઉદય આવે તો જીવના શ્રદ્ધા ગુણની પૂર્ણ મિથ્યાત્વ રૂપ અવસ્થા છે એને સર્વઘાતી કહેવાય, પૂરેપૂરો ઘાત કરી નાખે. અને જીવના સમજો એ સમ્યક્ત્વનો ઉદય છે, સમ્યક પ્રકૃતિનો ઉદય, સમ્યક પ્રકૃતિ દેશગાતી છે, ચલો એને જવા દો. તો જયારે જીવના કર્મનો ઉદય, દર્શન મોહનીયનો ઉદય છે તો અહીંયા મિથ્યાત્વનો, મિથ્યાત્વના ભાવ પ્રગટ છે અને સર્વઘાતી કહેવાય, પૂરેપૂરો ઘાત કરે છે. બરાબર, વર્ગણાઓના સમૂહને સ્પર્ધક કહે છે. આ સ્પર્ધક મેં તમને શું કહ્યું હતું, કર્મ પરમાણુ હોય ને એ કર્મ એક પરમાણુને વર્ગ કહેવાય. હવે સિમિલર ફળ આપનારા જેનો ઉદય આપવાની શક્તિ સમાન છે એ બધાના સમૂહને વર્ગણા કહેવાય. અને આવી સમજો કે અમુક પરમાણુ છે એની ઉદય આપવાની શક્તિ વન પોઈન્ટ છે, પછી અમુક પરમાણુ છે એની ઉદય આપવાની શક્તિ ટુ પોઈન્ટ છે, અમુક પરમાણુ છે એની ઉદય આપવાની શક્તિ થ્રી પોઈન્ટ છે. એમ કરતા કરતા એ બધાને લાઇનમાં રાખો, આ પહેલી વર્ગણા, બીજી વર્ગણા, ત્રીજી વર્ગણા, ચોથી વર્ગણા, એવા વર્ગણાઓના સમૂહને સ્પર્ધક કહેવાય છે. ઇન સિમ્પલ વર્ડ સમજવું હોય તો કર્મ પરમાણુઓના સમૂહને સ્પર્ધક કહે છે. બરાબર, ચાલો પછી આગળ. ફળ આપ્યા સિવાય ઉદયમાં આવેલા કર્મોનું ખરી જવું તેને ઉદયાભાવી ક્ષય કહે છે. જો અહીંયા થોડું સમજવા લાયક છે, ભૂલ કરવા જેવું નથી. ફળ આપ્યા સિવાય ઉદયમાં આવેલા કર્મોનું ખરી જવું, કર્મ પરમાણુ ક્યારે ફળ આપ્યા વગર ખરતા જ નથી, પણ શું એ પોતા રૂપે ફળ આપતા નથી, એટલે એને એમ કહેવાય કે ઉદયાભાવી ક્ષય, એ અન્ય રૂપે ફળ આપીને ખરી જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? સમજો આપણા વર્તમાન સમયમાં ક્રોધ, માન, માયા, લોભ એ બધાના જ અનુલક્ષી કર્મ પરમાણુ છે. પણ વર્તમાનમાં જીવ કઈ બધા જ પરિણામ એક સાથે તો નથી કરતો. સમજો જીવને ખૂબ ક્રોધ આવી ગયો, પણ ત્યાં માયા, લોભ એ બધાના પરમાણુઓ પણ છે, તો એનું શું થાય? એ બધા પરમાણુ ક્રોધમાં કન્વર્ટ થઈ જાય છે અને ઉદયમાં આવે છે. હવે સમજો વર્તમાનમાં મને ક્રોધ નથી, તો ક્રોધ ના પરમાણુ નું શું થાય છે? તો વર્તમાનમાં જે પણ કષાય નો ઉદય છે, સમજો માયા છે, લોભ છે, માન છે, તો એ ક્રોધ અને બાકીના પરમાણુ સમજો માનમાં કન્વર્ટ થઈને ઉદયમાં આવે, અને અહીંયા જીવને માન ના આવે. ખ્યાલ આવ્યો કે નહીં? ઇવન અરિયંત ભગવાનને પણ સાતા વેદની અસાતા વેદની આદિ ઉદય છે, તો એ કઈ કર્મ પરમાણુ ફળ આપ્યા વગર જતા નથી. એમને સમોશરણ આદિ જે વૃદ્ધિ છે, એ બધી વસ્તુઓ છે, એ એમના પુણ્યનો ઉદયનું ફળ છે. ખ્યાલ આવે કે નહીં? અહીંયા કહેવાનો મતલબ શું છે? પોતા રૂપે ફળ આપ્યા સિવાય ઉદયમાં આવેલા કર્મ પરમાણુ નું ખરી જવું, અન્ય રૂપે એટલે સર્વઘાતી નું દેશઘાતી રૂપે ખરી જવું, તેને કહેવાય ઉદયાભાવી ક્ષય. અને પાંચમું, જે જીવના જ્ઞાનાદિ ગુણોને એકદેશઘાત થવામાં નિમિત્ત છે તેને દેશઘાતી કહે છે. જે પ્રકૃતિઓ જીવના પ્રતિપક્ષી ગુણોનો પૂર્ણઘાત નથી કરતો, એકદેશઘાત કરે છે, તેને દેશઘાતી કહે છે. તો ક્ષયોક્ષમમાં શું થયું કે દેશઘાતી કર્મ, સોરી, સર્વઘાતી કર્મ પ્રકૃતિનો ઉદયાભાવી ક્ષય, એટલે કે પોતા રૂપે ઉદયમાં ના આવ્યા પહેલા નિષેકમાં, વર્તમાન નિષેકમાં, બીજા બધામાં નહીં, એ તો બીજા બધામાં છે હજી પણ, વર્તમાન નિષેકમાં પોતા રૂપે ઉદયમાં ન આવ્યા અને દેશઘાતી રૂપે કન્વર્ટ થઈ ગયા, બરાબર. પછી સેકન્ડ પોઈન્ટ, દેશઘાતી કર્મ જે હતા પહેલેથી જ એ પણ ઉદયમાં આવ્યા, અને આજે નવા સર્વઘાતીનું દેશઘાતી થયું એ પણ ઉદયમાં આવ્યા. અને થર્ડ પોઈન્ટ શું થયો કે જે ભવિષ્યના સર્વઘાતી સ્પર્ધકો છે એમાં ખાલી એટલું એન્શ્યોર કર્યું કે એ આ પહેલા સમયમાં ઉદયમાં, એટલે પહેલા સમયમાં ન આવી જાય, ભવિષ્યમાં એનું ઉપરથી નીચે, નીચેથી ઉપર ચાલુ છે હજી પણ ખાલી એ આમ ઉપર આવતા પહેલા સમયમાં ન આવી જાય, બસ એટલું એન્શ્યોર કર્યું. એને કહેવાય સદ અવસ્થાન રૂપ ઉપશમ, જ્યાં છે ત્યાં એને ઉપશમિત કર્યા છે, બરાબર. આ ત્રણ અવસ્થા જ્યાં બને છે તેને કર્મનો ક્ષયોક્ષમ કહેવાય છે. અને કર્મના ક્ષયોક્ષમ સાથે સંબંધ રાખવા વાળા જીવના ભાવ તેને ક્ષયોક્ષમિક ભાવ કહેવામાં આવે છે. જો પ્રેક્ટિકલી એને અનુમાન કરવાની ટ્રાય કરો, જ્યારે કર્મને ઉપશમિત કર્યા હતા ત્યારે શું થયું કે જીવ પોતાની સાધના પૂર્વક પરિણામને વિશુદ્ધ કરતો કરતો અંતર્મુહૂર્ત માટે એકદમ શુદ્ધ અવસ્થામાં ગયો, અને પછી પાછી અવસ્થા એની થોડી પડી, મલિન થઈ. ખ્યાલ આવે? એને ઔપશમિક ભાવ કહેવાય. જીવ જયારે પોતાની સાધના કરતા 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 પૂર્ણ શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે અને હવે સાધી અનંત કાળ સુધી શુદ્ધ જ રહેશે તો એને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે, બરાબર. પછી ત્રીજું, ક્ષાયોક્ષમિક ભાવ. આ જીવને વર્તમાનમાં જેટલા પણ ભાવો છે, જે ઓછા વધારે, ઓછા વધારે થયા કરે છે ને, જ્ઞાન આદિ ઓછું વધારે થાય છે, દર્શન ઓછું વધારે થાય છે, પુરુષાર્થ, જીવનું વીર્ય, ક્યારેક આપણને બહુ બધું કંઈક કરી નાખવાનું મન થાય, ક્યારેક પછી એમ થાય કે આળસ આવે છે, આમ થાય છે, તેમ થાય. આ વીર્ય આ પણ ક્ષાયોક્ષમિક ભાવ છે. જે પણ ભાવ ઓછા વધારે થતા હોય ને બધા ક્ષાયોક્ષમિક ભાવ છે, બરાબર. જો હવે આપણે આગળ વધીએ છે, ચોથો અદૈહિક ભાવ. આ પણ ક્ષાયિક ભાવની જેમ બહુ સિમ્પલ છે. કર્મ જે સત્તામાં હતા એ ઉદયમાં આવ્યા, ઉદયમાં આવ્યા તો પોતાનું જે ફળ હતું એ ફળ આપીને ગયા, સિમ્પલ. જેવું કર્મનો, જેવી કર્મની લાયકાત છે એવો એને ઉદય આપ્યો, અને સામે જીવના પ્રતિપક્ષી જે ગુણ હતા એનો ઘાત થયો. જેવી રીતે આપણે ઉદાહરણ લીધું હતું કેવલ જ્ઞાનાવરણ કર્મ, કેવલ જ્ઞાનાવરણ કર્મ છે અથવા અવધિ મનોપ્રિય જ્ઞાનાવરણ કર્મ છે એનો ઉદય આવ્યો, એનો ઉદય આવતા સામે જીવના કેવલ જ્ઞાનનો, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન આદિનો પૂરો ઘાત થયો. આને કહેવાય અદૈહિક ભાવ. જીવમાં સમજો સાતા વેદની, જીવમાં નહીં, કર્મમાં સાતા વેદનીયનો ઉદય ચાલુ છે, તો સામે એના પ્રતિપક્ષી, આ તો પ્રતિપક્ષી જે પણ જીવના પરિણામમાં સાતાનો અનુભવ થાય છે અથવા એના પ્રતિપક્ષી જે પુદ્ગલો છે એની વ્યવસ્થા થાય છે, તો આને કર્મનો ઉદય કહેવાય છે. ઉદય એટલે શું? કર્મનો ઉદય એટલે કર્મ પોતાના ટાઈમે, જ્યારે એનો ટાઈમ પૂરો થઈ જાય ત્યારે હવે જીવ સાથે જે અત્યાર સુધી બંધાયેલા હતા એ બંધન છૂટી જાય છે અને અકર્મરૂપ થાય છે, એને કર્મનો ઉદય કહેવામાં આવે છે. જ્યારે કર્મનો ઉદય થાય ત્યારે જીવના જેવા પરિણામ છે તેને ઔદયિક ભાવ કહેવામાં આવે છે. વેરી સિમ્પલ. જો અહીંયાથી વાંચીએ છે 178, કર્મના ઉદય સાથે સંબંધ રાખતો આત્માનો જે વિકારી ભાવ. વિકારી કેમ કીધું? કેમ કે હજી અહીંયા કર્મનો ઉદય છે, તો કર્મનો જ્યાં જ્યાં ઉદય છે ત્યાં ત્યાં જીવના પૂર્ણ શુદ્ધ ભાવ તો છે જ નહીં, અશુદ્ધ ભાવ જ છે, એટલે એને વિકારી ભાવ કીધા. જીવ અને કર્મનો આપણને આવે છે ને સમયસારજીની ગાથામાં કે એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં, તેથી બને વિખવાદીની બંધન કથા. એકત્વમાં જ્યાં જ્યાં બે વસ્તુનું બંધન થાય છે ત્યાં અશુદ્ધિ અને વિખવાદ ઉભો થાય છે, અને જ્યાં જ્યાં એકત્વ છે, જીવ એકલો હોય, જીવ એકલો હોય તો પૂર્ણ શુદ્ધ જ હોય. જેવી રીતના સિદ્ધ ભગવાન છે, એકલા છે, એમની સાથે કોઈ સંબંધ, શરીર, કર્મ, કોઈ પણ વિકારી ભાવ કશું જ નથી, એકત્વમાં હંમેશા પૂર્ણ શુદ્ધ અવસ્થા છે. અને જ્યાં જીવ અને કર્મનો સંયોગ થયો, કર્મનો ઉદય થયો, તો આ બાજુ જીવના વિકારી પરિણામ જ છે, અશુદ્ધ પરિણામ જ છે, એને ઔદયિક ભાવ કહેવામાં આવે છે. અને ચાલો છેલ્લું પાંચમું, પારિણામિક ભાવ. પારિણામિક ભાવ એટલે શું? પરિણામ, પરિણામ, પરિણામ અથવા સ્વભાવ. જેવો જીવનો સ્વભાવ છે એવા સ્વભાવરૂપ ભાવ તેને પારિણામિક ભાવ કહેવાય છે. કર્મની અપેક્ષાથી વાત કરીએ તો જે જીવનો સ્વભાવ છે એ સ્વભાવ તો ત્રિકાળી છે ને, અથવા જીવનો સ્વભાવ છે તો જીવ પર ડિપેન્ડન્ટ છે ને, જેવો જીવ તેવો તેનો સ્વભાવ. એમાં કર્મની ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ જે પણ અવસ્થા હોય એને અને જીવના સ્વભાવને કાંઈ સંબંધ નથી. અનાદિકાળથી જીવનો સ્વભાવ જેવો છે એવો જ આજે પણ છે અને અનંતકાળ સુધી પણ એવો જ રહેશે. એવી અવસ્થાને, એવા જીવના ભાવને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. જો અહીંયાથી વાંચીએ છે, કર્મનો ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ અથવા ઉદય, જે ચાર અવસ્થા આપણે જોઈ, ઔપશમિક ભાવ, ક્ષયિક ભાવ, ક્ષયોપશમિક ઉદય ભાવ, એની સામે કર્મની શું અવસ્થા હતી? ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ અને ઉદય. કર્મની ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ ને ઉદય કોઈ પણ અવસ્થાની અપેક્ષા રાખ્યા વિના જીવનો જે સ્વભાવ માત્ર હોય તેને પારિણામિક ભાવ કહે છે. જીવના સ્વભાવને કર્મની શું અપેક્ષા છે? ખ્યાલ આવ્યો કે નહીં? જીવનો સ્વભાવ જેવો છે, ઇવન સ્વાભાવિક સ્વભાવ એટલે કે શુદ્ધ સ્વભાવ અથવા વૈભાવિક સ્વભાવ, અશુદ્ધ સ્વભાવ, જીવની અશુદ્ધતા, જીવમાં કેપેબિલિટી હોવી કે એમાં અશુદ્ધતા થઈ શકે છે, એ સ્વભાવ પણ કર્મ પર ડિપેન્ડન્ટ નથી. એટલે કે જીવની વૈભાવિક શક્તિ પણ જીવની પોતાની છે, કર્મ પર ડિપેન્ડન્ટ નથી. સિદ્ધ ભગવાનને પણ તે વૈભાવિક શક્તિ છે, પણ એનું પૂર્ણ શુદ્ધ રૂપે પરિણામ છે. અને નિગોજિયા જીવને પણ વૈભાવિક શક્તિ છે, મને ને તમને પણ વૈભાવિક શક્તિ છે. તો એમાં કર્મની અવસ્થા ગમે તે હોય, એ શક્તિ તો એમની એમ જ છે. બસ આવી જીવની શક્તિને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. આ પારિણામિક ભાવમાં પણ હજી ખૂબ ભર્યું છે, અને આ પાંચેય ભાવનો જે આપણે ટ્રુ પ્રેક્ટિકલ સેન્સ સમજવાની ટ્રાય કરશું તો એમાંથી ઘણા ભાવ નીકળે છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરશું. આજનો ટાઈમ પૂરો થવા આવ્યો, ચાલો જીનવાણી સ્તુતિ કરીએ. હે જીનવાણી ભારતી, તો હી જપો દિન રેન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ છે, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું. બોલો જીનવાણી માતનો જય હો. હમણાં આવે સોલ સાયન્સના ક્લાસ શરૂ થશે. જય જીનેન્દ્ર બધાના.